આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24% મતદાન. કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા. આ પહેલ અંતર્ગત લીધેલા પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી. કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી. એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પાછળ મૂકીને ભારત એશિયાનું 3જા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું. અને ફૂટબોલમાં ભૂતાનમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશીપ U17માં ભારતે માલદીવને 3-0 હરાવ્યું. સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24% મતદાન થયું છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઉભા રહી ગયા હતા. 26 બેઠક પર મતદાન માટે 3502 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી 1056 શહેરી અને 2446 ગ્રામ્ય વિસ્તારમાં છે. વધુમાં વધુ લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિસ્તૃત સલામતી વ્યવસ્થા આવી છે. આશરે 25,78,000 મતદારો 239 મતદારોનું ભાવિ નક્કી કરશે, જેમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમ અબ્દુલ્લા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તારીક હમીદ કરા, જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દર રૈના અને અપની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારી જેવા નેતાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં 3 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં આ મહિનાની 18 તારીખે 24 બેઠક પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે 40 બેઠક પર મતદાન થશે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આ દરમિયાન ચૂંટણીનું નિરીક્ષણ કરવા 15 દેશના વરિષ્ઠ રાજદ્વારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આજે કાશ્મીરની મુલાકાતે છે. પ્રતિનિધિમંડળમાં અમેરિકા, મેક્સિકો, ગયાના, દક્ષિણ કોરિયા, સોમાલિયા, પનામા, સિંગાપુર, નાઇજેરિયા, સ્પેન, દક્ષિણ આફ્રિકા, નોર્વે, તાન્ઝાનિયા, રવાન્ડા, અલ્જીરિયા અને ફિલિપાઇન્સના રાજદ્વારીનો સમાવેશ થાય છે. ભાજપના ઝારખંડના સહચૂંટણી પ્રભારી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે ભાજપ ઝારખંડ વિધાનસભા ચૂંટણી જનતા દળ યુનાઇટેડ JDU અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન AJSU સાથે લડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સીટ પર કોઈ વિવાદ નથી. રાંચીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શર્માએ કહ્યું કે સાથી પક્ષો વચ્ચે સીટ વહેંચણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈકાલે છત્રપતિ સંભાજીનગરમાં મરાઠવાડા ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજી આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા કરી. શ્રી શાહે મરાઠવાડા ક્ષેત્રમાં 46માંથી ઓછામાં ઓછી 30 બેઠક મેળવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બેઠક બાદ અમિત શાહ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે બેઠક ફાળવણી પર ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર સીટની વહેંચણી અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન સરકારે લીધેલા કેટલાક પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને આર્થિક વ્યવસ્થા પણ મજબૂત બની છે. અમારા દિલ્હીના પ્રતિનિધિ જણાવે છે કે 25 સપ્ટેમ્બર 2014ના રોજ મોદી સરકારે રોકાણને સરળ બનાવવા, નવીનતાઓને પ્રોત્સાહન આપવા, વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા અને ભારતને ઉત્પાદન, ડિઝાઇન અને નવીનતાના હબ તરીકે સ્થાન આપવા માટે મેક ઇન ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી. અવકાશથી લઈ સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સથી લઈને ઇલેક્ટ્રીક વાહનો સુધી મેક ઇન ઇન્ડિયા વાસ્તવિકતા બની ગઈ છે. આ પહેલ બાદ ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક બની ગયો છે. પાછલા દાયકામાં ભારતે દર કલાકે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જે લગભગ 15 લાખ નોકરીઓનું સર્જન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા પહેલના 10 વર્ષ પૂરા થવાને બિરદાવ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ રેખાંકિત કર્યું છે કે મેક ઇન ઇન્ડિયા 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને કારણે રાષ્ટ્રને ઉત્પાદકતા અને નવીનીકરણ પાવરહાઉસમાં પરિવર્તિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે સુધારામાં ભારતની પ્રગતિ ચાલુ રહેશે અને સાથે મળીને આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય મંત્રી અને એનડીએના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર અને નવો ચિલ્લો ચાતરતી ગણાવી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ મુલાકાત શ્રી મોદીના મુત્સદગીરીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતના સાતત્યપૂર્ણ વિકાસમાં નવા દ્રષ્ટાંત પ્રસ્થાપિત કર્યા છે અને ભારતને વૈશ્વિક સ્તરે પરિવર્તનકારી ભૂમિકા અપાવી છે. શ્રી શાહે એમ પણ કહ્યું હતું કે સફળ QAAD સમિટ, મોદી અને યુએસ મેગા કોમ્યુનિટી ઇવેન્ટ અને યુએસ સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વભરમાં તેમની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ માત્ર એક રાષ્ટ્ર તરીકે જ નહીં પરંતુ માનવતાના ઉત્થાનમાં ભાગીદાર તરીકે ભારતની પ્રતિષ્ઠા વધારી છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતીશકુમારે કહ્યું કે બિહારના લોકો શ્રી મોદીની જાહેરાત અને તેનાથી સર્જાયેલી નવી તકોથી ઉત્સાહિત છે. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશ વચ્ચે લેવાયેલા નિર્ણયથી અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ વધશે અને વિકાસના નવા રસ્તા ખુલશે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને TDPના નેતા એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે શ્રી મોદીએ રાષ્ટ્રના સમુદાયમાં ભારતની સ્થિતિ મજબૂત કરી છે અને સમુદાય અને દેશને એક સાથે લાવી નિર્વાદપણે એક ઊંચા વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે. ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે. એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પાછળ મૂકીને ભારત ત્રીજા ક્રમે આવ્યું છે. કોવિડ મહામારી બાદ ભારતની આર્થિક વૃદ્ધિને પગલે આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો વધારો થયો છે. ધ એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અન્ય તમામ સંસાધન માપદંડમાં ભારતે સારો દેખાવ કર્યો છે. ખાસ કરીને 22 સંસાધનના માપદંડમાં 8.2 પોઈન્ટનો વધારો થયો છે. એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતની રાજદ્વારી વક પણ વધી છે. 2023માં ભારતની રાજદ્વારી ગતિવિધિમાં વધારો થયો હતો. ભારતીય એશિયા પાવર ઇન્ડેક્સમાં સમાવિષ્ટ દેશ સાથે વાટાઘાટ સંદર્ભમાં 6ઠો ક્રમ મેળવ્યો છે. એશિયા પાવર ઇન્ડેક્સમાં 27 દેશ અને પ્રદેશોને ક્રમ આપવામાં આવે છે. ફૂટબોલમાં SAFF ચેમ્પિયનશીપ U17માં ભારતે માલદીવને 3-0 હરાવ્યું છે. ભૂટાનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ગ્રુપ એમાં ભારત તરફી સેમસને 1 અને હેમને છુંગે 2 ગોલ કર્યા હતા. આ જીત સાથે ભારત ગ્રુપ એમાં 6 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે. ભારત આ સ્પર્ધાનું વર્તમાન ચેમ્પિયન છે અને તે પહેલાથી જ સેમીફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. 28 સપ્ટેમ્બરે સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ગ્રુપ બીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે, જ્યારે ફાઇનલ મેચ 30મીએ રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતે 5 વખત SAFF U17 ચેમ્પિયનશીપ જીતી છે. મકાઉ ઓપન બેડમિન્ટનમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રિશા જોલીની ત્રીજી ક્રમાંકિત જોડી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ જોડીએ 15મા રાઉન્ડમાં જાપાનની જોડી આકારી સાતો અને માયા તાગુચીને હરાવીને 16મા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી હવે આવતીકાલે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તાઇવાનની લિન ચી ચુન અને ટેન ચુન સુન સામે ટકરાશે. આજે મેન્સ સિંગલ્સના 32મા રાઉન્ડમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ઇઝરાયેલના ડુબોવેન્કા ડેનિલ સામે થશે. અન્ય મેચમાં મિથુન મંજુનાથનો મુકાબલો તાઇવાનના હુઆંગ યુ કાઈ સાથે થશે, જ્યારે સમીર વર્માનો સામનો ચીનના વાંગ ઝેંગ સિંગ સાથે થશે. બાદમાં બપોરે ચિરાગ સેન હોંગકોંગના એંગસ એનજી કા લોંગ સામે ટકરાશે. એસ શંકર મુત્તુસામી સુબ્રમણ્યમનો મુકાબલો પક્કા પુન તિરારત સકુલ સામે થશે. મહિલા સિંગલ્સમાં તાન્યા હેમંતનો મુકાબલો તાઇવાનની ટીંગ યુ લીલાન સામે થશે. અનુપમા ઉપાધ્યાયની જાનાની રિકોસ ગુંજી સામે રમશે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ બુધવારે જણાવ્યું હતું કે MUDA કેસમાં હાઇકોર્ટના આદેશ પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પદ પરથી રાજીનામું આપશે નહીં અને ચુકાદો સંતોષકારક ન હોવાથી કાનૂની લડત આગળ ધપાવશે. પરમેશ્વરાએ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે પગલાં લેવા માટે સંમતિ આપવાના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના નિર્ણયને વડી અદાલત બહાલ રાખ્યો હતો. આ અંગે ટિપ્પણી કરતા શ્રી પરમેશ્વરાએ જણાવ્યું કે અમને ન્યાય મળ્યો નથી અને ચુકાદો સંતોષકારક નથી. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધી 24% મતદાન થયું. કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા. આ પહેલ અંતર્ગત લીધેલા પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી. કેન્દ્રીય મંત્રી અને એનડીએના નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી છે. એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પાછળ મૂકીને ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું. અને ફૂટબોલમાં ભૂતાનમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશીપ U17માં ભારતે માલદીવને 3-0 હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.